समयसार भगवान कुनकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय चाले छे। एमां बंद अधिकारमां गाथा 268 અને 269 આપણે કરી રહ્યા છીએ। આ ગાથા, ગાથાનો અર્થ, ટીકા, ભાવાર્થ અને આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ આપેલ પ્રવચનના મહદ અંશ આપણે કર્યા છે। હવે બાકી શેષ અંશ આજે કરીશું। એ કરતા પહેલા ગાથાનું સહેજ પુનરાવર્તન કરીએ। આ બે ગાથામાં એમ કહ્યું કે જીવ અધ્યવસાનથી તિર્યંચ, નારક, દેવ અને મનુષ્ય એ પર્યાયો તથા અનેક પ્રકારના પુણ્ય અને પાપ એ બધા રૂપ કરે છે અને વળી તેવી રીતે અધ્યવસાનથી જીવ પોતાને ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, જીવ, અજીવ અને લોકાકાશ, અલોકાકાશ એ બધા રૂપ પોતાને કરે છે। આ બધું પોતે અધ્યવસાનથી કરે છે, ખરેખર કાંઈ થતું નથી। અગાઉની ગાથાઓમાં આપણે એ સમજ્યા છીએ કે અધ્યવસાન છે એ પોતાની અર્થક્રિયા કરી શકતું નથી, એટલે એ નિરર્થક છે, એ નિષ્ફળ છે। પણ જેવા એ અધ્યવસાન કરે છે, જેવા એ અધ્યવસાન કરે છે એ પ્રમાણે ભલે કંઈ થતું ન હોય, તે છતાંય એ મિથ્યાત્વને કારણે એમાં એ રાચી રહ્યો છે કે જાણે એ અધ્યવસાન દ્વારા એ કરી રહ્યો છે। અને એવા મિથ્યાત્વને કારણે જીવને કર્મનો બંધ પડે છે। ભલે બીજામાં એ અધ્યવસાન દ્વારા કંઈ થતું ન હોય, પરંતુ એને પોતાને તો કર્મબંધ થાય છે। તો આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામી આપેલ પ્રવચનમાંથી શેષ અંશ આપણે લઈએ। પાના નંબર 177 અહીંયા બીજા પેરેગ્રાફમાં કહે છે કે ઉદયમાં આવતા તિર્યંચના અધ્યવસાનથી પોતાને તિર્યંચ કરે છે। આ પહેલા આપણે પોતાને નારકી કરે છે એ વાતનો વિસ્તાર કરી ગયા છીએ। હવે અહીંયા કહે છે ટીકામાં જે કે ઉદયમાં આવતા તિર્યંચના અધ્યવસાનથી પોતાને તિર્યંચ કરે છે। જો તિર્યંચપણું એને ઉદયમાં આવ્યું છે, પૂર્વે એવા કર્મ બંધ પડ્યા હતા એટલે એની ગતિ એવી થઈ છે, એટલે એને તિર્યંચની પર્યાય મળી છે અને એ પર્યાયને અનુરૂપ તિર્યંચનું શરીર પણ મળ્યું છે। એટલે અહીંયા એમ કહ્યું કે ઉદયમાં આવતા એવા તિર્યંચના અધ્યવસાનથી પોતાને તિર્યંચ કરે છે। હવે આ તો બધું મળ્યું છે, પર્યાય મળી છે, એવું શરીર પણ મળ્યું છે, પણ પાછો પોતે પણ પોતાને તિર્યંચ માને છે એમ એ પોતાને તિર્યંચ કરે છે। જો એ પોતાને ભગવાન આત્મા ત્રિકાળ નાયક માને તો ભલે ને એ તિર્યંચની પર્યાય રહી, તિર્યંચનું શરીર રહ્યું, એ બધું કાંઈ નડતું નથી, પરંતુ આ કર્મ ઉદયમાં આવ્યું છે, તિર્યંચની પર્યાય છે, એવું જ શરીર મળ્યું છે અને પાછો એ પોતે પોતાને તિર્યંચ માને છે એમ પોતાને તિર્યંચ કરે છે, પોતાનું પરિણમન એ તિર્યંચ તરીકે જ કરે છે, એ વાત અહીંયા કહી છે। ગુરુદેવ સમજાવે છે કે જુઓ, આમ કહીને એમ પણ સિદ્ધ કરે છે કે આ ભવ સમુદ્રમાં એકેન્દ્રિયથી માંડીને પચેન્દ્રિય સુધીના તિર્યંચમાં તું અનંત વાર ગયો છો. એનો અર્થ જ એ થયો કે ઉદયમાં આવતા તિર્યંચના અધ્યવસાનથી, એટલે એનો અર્થ કે એ તિર્યંચની પર્યાયમાં ગયો હશે એ વાત એના ઉપરથી સ્પષ્ટ થઈ જાય છે કે ગયો જ હશે. તું તિર્યંચ પર્યાયમાં અનંત વાર ગયો છે અને ત્યારે ત્યાં હું તિર્યંચ પણે છું એમ તે માન્યું હતું. તિર્યંચમાં જે તિર્યંચ થયો, સાપ થયો તો પોતાની જાતને સાપ તરીકે માની, કાચબો થયો તો કાચબા તરીકે માની, મગર થયો તો મગર તરીકે માની, વાઘ થયો તો વાઘ તરીકે માની, ઈયળ થયો તો ઈયળ તરીકે માની, ને કાન ખજૂરો થયો તો કાન ખજૂરા તરીકે માની, પણ એના સિવાય બીજું કાંઈ માન્યું નથી. જે પર્યાયમાં હતો એ પર્યાય રૂપે પોતે થયો એમ એણે પોતે માન્યતા કરી કે પોતે એ જ છે, પોતે એ જ છે, જે પર્યાય છે, જેવું શરીર છે એને પોતાનું માન્યું, પોતાને એ રૂપે માન્યો, પોતાનું જાણે કે એ જ સ્વરૂપ છે એમ માની અને જીવન પૂરું કર્યું. તિર્યંચ તરીકેનું જીવન પૂરું કર્યું ત્યાં સુધીમાં ક્યારે એમ થયું કે પોતે ભગવાન આત્મા છે? એવું તો થયું જ નહોતું, એવું તો થયું જ નહોતું. અને મનુષ્ય થયો ત્યારે પણ એમ થયું નથી, મનુષ્ય થયા પછી પણ જી એવો પુરુષાર્થ ઉપડતો નથી તો પછી તિર્યંચપણાની તો શું વાત કરવી. તિર્યંચમાં સમ્યક દર્શન થાય છે એ તો બધા પૂર્વે એવું કરી અને એમાં તિર્યંચમાં ગયા છે ત્યારે થાય છે, કાંઈ બધાને તિર્યંચમાં સમ્યક દર્શન થઈ જાય એમ નથી. મનુષ્યમાં આટલી સમજ છે, આટલું ડાપણ છે, આટલી હોશિયારી છે, છતાં પણ એને પર તરફનો રાગ છૂટતો નથી, પરમાંથી સુખ બુદ્ધિ છૂટતી નથી અને સ્વનું લક્ષ તો કરતો નથી. અહીંયા તો એ સમ્યક દર્શન પ્રગટ કરતો નથી, આટલી સુવિધાઓ મળી હોય તે છતાંય સમ્યક દર્શન પ્રગટ કરતો નથી. અને પાછો એમ કે ના તિર્યંચમાં પણ સમ્યક દર્શન થાય, અરે શું થવાનું હતું? આટલો પુણ્યની બંદી, પુણ્યનો તને ઉદય છે, તને આ શાસ્ત્રની વાત સમજમાં આવે છે, તું શાસ્ત્રનો અભ્યાસ કરે છે, શાસ્ત્રો બધા પ્રાપ્ત થયા છે, બધી સુવિધાઓ મળી છે, અને તે છતાંય સમ્યક દર્શન પ્રગટ કરવાનો પુરુષાર્થ અત્યારે નથી કરતો, તો પછી શું તિર્યંચમાં કરવાનો હતો? એ તો પ્રમાદ છે. જેને એમ કેવું છે કે અમે પછીથી કરીશું કે પછી થશે, એ તો જયારે થવાનું હોય ત્યારે થાય, એ બધો પ્રમાદ છે. અરે એમ કોઈ કે ક્રમબદ્ધ પર્યાયમાં જયારે થવાનું હશે ત્યારે થશે, તો એ તો મોટામાં મોટો પ્રમાદ છે, મોટામાં મોટું મિથ્યાત્વ છે. ક્રમબદ્ધ પર્યાયનો અર્થ એવો નથી થતો. ક્રમબદ્ધ પર્યાયમાં જેને થવાનું છે એની દ્રષ્ટિ તો આત્મા તરફ જાય છે. જેને ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય થયો છે ને એ એમ ન બોલે, એ એમ જ માને કે હું કાંઈ કરવા વાળો નથી, હું કરતા નથી, હું ભગવાન આત્મા સિદ્ધ સમાન છું એમ એની દ્રષ્ટિ થઈ હોય. એવી ઊંધી દ્રષ્ટિ એને થાય નહીં. જે સમ્યક દર્શન નથી થયું છતાં પણ ક્રમબદ્ધ પર્યાયને જો સમજ્યો છે, સ્વીકાર તો પછી થાય, પણ જો એને એની સમજ પણ આવી છે તો દ્રષ્ટિ બદલાઈ જાય, એને જગતમાં કાંઈ કરવા પણ લાગે નહીં અને માત્ર પોતાના સ્વરૂપનો જ ખ્યાલ રહે એમાં કેમ કરીને જવું, એ સિવાય બીજો કોઈ પુરુષાર્થ થાય નહીં. એટલે બીજી બધી વાત કરવી નહીં. ધર્મના નામે, ધર્મના નામે મિથ્યા ભાવે પરિણમવાથી મહાપાપ થાય છે અને અનંતાનુબંધી ને કારણે ઘણા ભાવ સુધી રખડવાનું થાય છે. ધર્મના નામે જે મિથ્યાત્વ હોય એ તો ગૃહિત મિથ્યાત્વ કહેવાય, એ તો જાણી જોઈ અને કરેલું મિથ્યાત્વ છે, જાણી જોઈને અપનાવેલું મિથ્યાત્વ છે. અને એવા ગૃહિત મિથ્યાત્વને લીધે અનંતાનુબંધી નો બંધ પડતા એને અનંત ભાવ કરવાના થાય. એટલે શાસ્ત્રમાંથી એવા ગાંડા અર્થ પણ કાઢવા નહીં. અહીંયા આપણે એ વાત કરી રહ્યા છીએ કે પચેન્દ્રિય સુધીના તિર્યંચમાં તું અનંત વાર ગયો, એક ઇન્દ્રિયથી માંડી અને પચેન્દ્રિય સુધી, અને ત્યારે ત્યાં હું તિર્યંચ પણે છું એમ તે માન્યું હતું. આ ગાય ભેંસ વગેરે તિર્યંચો કેવા શરીરમાં એકાકાર થઈ રહ્યા છે, શરીરમાં એકાકાર થઈ રહ્યા છે, બધા જ શરીરમાં એકાકાર થઈ રહ્યા છે, તિર્યંચો બધા જ શરીરમાં એકાકાર થઈ રહ્યા છે. અંદર પોતે ચિદાનંદ સ્વરૂપ ભગવાન છે એનું કાંઈ ભાન ન મળે અને એકલા શરીરમાં તદ્રૂપ થઈ રહ્યા છે, તે રૂપે થઈ રહ્યા છે, એને રાખવા માટે એટલે શરીરને રાખવા માટે ઘાસ ખાય, પાણી પીએ અને કદાચિત લીલું ઘાસ મળી જાય તો રાજી રાજી થઈ જાય અને માને કે હું સુખી છું, છે તો તિર્યંચ પણ દુઃખનો કોઈ પાર નથી અને એક નાની અમથી વસ્તુમાં પણ એ રાજી થઈ જાય, લીલું ઘાસ મળે એમાં રાજી થઈ જાય. અરે રે, આવા ભાવ આ જીવે અનંત કર્યા. તિર્યંચના ભાવ એકિન્દ્રિયથી માંડી અને પચેન્દ્રિયના ભાવ કર્યા, એમાં એવા શરીર મળ્યા અને એવા આહાર મળ્યા ને એવા આહારમાં રાગ કર્યો અને એમાં રાજી થઈ અને આ જીવ અનાદિનો રખડે છે. ગુરુદેવ કહે છે કે ભાઈ બહુ ગંભીર વાત છે, એ મિથ્યા અધ્યવસાનથી જીવ પોતાને તિર્યંચ કરે છે, તે પણ એવું પૂર્વે કર્યું છે, એવા અધ્યવસાનને છોડીને સ્વરૂપનું લક્ષ્ય કરાવવા માટે આ બધા શાસ્ત્રોની રચના થઈ અને આચાર્ય ભગવાન આપણને પોતાના અનુભવની વાત કરીને સમજાવે છે કે આ અધ્યવસાન છોડીને સ્વનું લક્ષ્ય કરતા જે નિર્મળ પરિણામ થાય છે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાનના અને સમ્યક ચારિત્રના, એમાં જ સુખ અને આનંદ છે. અહીંયા આગળ પણ કહે છે, મૂળ ગાથાની વાત કરતા જે ટીકામાં કહ્યું છે એ કે ઉદયમાં આવતા મનુષ્યના અધ્યવસાનથી પોતાને મનુષ્ય કરે છે. નારકીની વાત કરી, તિર્યંચની વાત કરી, અહીંયા હવે મનુષ્યની વાત કરે છે કે મનુષ્ય થયો તો માને કે હું મનુષ્ય છું, એમાંય વળી હું સ્ત્રી છું કે હું પુરુષ છું કે હું નપુંસક છું, બાળક છું, યુવાન છું, વૃદ્ધ છું, હું પંડિત છું, હું મૂર્ખ છું, રોગી છું, નિરોગી છું, હું રાજા છું, હું રંક છું, હું શેઠ છું, હું નોકર છું, હું નાનો છું, હું મોટો છું, અને શરીરને જોઈને હું કાળો છું ને રૂપાળો છું ને, આમ અનેક પ્રકારે એ અધ્યવસાન કરે છે. જન્મે છે ત્યાંથી માંડી અને મૃત્યુ થાય ત્યાં સુધીમાં એ કેટલા વિકલ્પ કરે છે, એ બધા વિકલ્પમાં પોતે તો શરીર સહિત માણસ છે એ વાત તો ભૂલતો નથી, એ તો એને એકત્વ સદાય રહે છે. જન્મથી મૃત્યુ સુધી શરીર સાથેનું એકત્વ તો હજી સમજણો નથી થયો ને, ત્યારથી જ એ તો છે, મારું 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 કરતો આવ્યો છે. બાળક હતો ને કાંઈ ભાન નહોતી પડતી ને તોય મારું એમ એ કરતો આવ્યો છે, એટલે એવા અધ્યવસાન સહિત જીવન પૂરું કરે છે. ત્યારે એને એમ નથી થતું કે હું કોણ છું, ક્યાંથી થયો અને મારું સાચું સ્વરૂપ કેવું છે એનો જરાક શાંત ચિત્તે વિચાર તો કરું, આવા ને આવા અધ્યવસાનમાં હું અનાદિનો રાચી રહ્યો છું, ક્યાં સુધી આ બધું, અને એમ હું દુઃખી થઈ રહ્યો છું, ભવના ભ્રમણ કરી રહ્યો છું, તો આ બધું ક્યાં સુધી, એને એ તરફ લક્ષ્ય જ થતું નથી, એ પરમા ને પરમા રાચી રહ્યો છે. બધું મળ્યું છે, પોતાને કાંઈ બીજું કરવાની જરૂર નથી, તો શાંત ચિત્તે બેસી અને ધર્મ ધ્યાન કરવું જોઈએ, એના ઠેકાણે એ મોટાઈમાંથી ઊંચો આવતો નથી, અને એવી મોટાઈ જોઈએ છે એટલે પછી બહારના કોકના કામો કરવા ના વિકલ્પ આવે છે, સમાજ સેવાને, દેશ સેવાને, એવી અનેક પ્રકારની વાતો લઈને બેસી જાય છે. જે એ કરી નથી શકતો એવા અધ્યવસાનમાં એ મિથ્યાત્વ સહિત અને અભિમાનપૂર્વક જીવન પૂરું કરે છે કે અમે મોટા સમાજ સેવક ને દેશ સેવક છીએ, અમે દીન દુખિયાની સેવા કરનારા દરિદ્ર નારાયણ લોક સેવક છીએ. ભાઈ, આવું તારું અધ્યવસાન એકલા રાગ દ્વેષને મિથ્યાત્વથી ભરેલું છે, એમાં બીજું કાંઈ નથી. એ અધ્યવસાન રાગ દ્વેષ અને મિથ્યાત્વથી ભરેલું છે. ભાઈ, તું એ રાગમય અધ્યવસાનમાં તદ્રુપ થઈ રહ્યો છે, પણ એમાં આત્માની ગંધે નથી, એટલે કે એવા અધ્યવસાનમાં તું જે છે એ પ્રદર્શિત થતું નથી, એ જણાતું નથી, એટલે એમાં આત્માની ગંધે નથી, એમ ગુરુદેવે તો કહી દીધું. આગળ પાના નંબર 178 ઉપર કહે છે બીજા પેરેગ્રાફમાં કે એવી જ રીતે એ ઉદયમાં આવતા દેવના અધ્યવસાનથી પોતાને દેવ કરે છે. દેવ છે નહી, દેવપણું તો શું છે, પર્યાયમાં છે અને એવું શરીર મળ્યું છે, વિક્રિય શરીર મળ્યું છે, છતાંય આ ભવનવાસી વ્યંતર જ્યોતિષી અને વૈમાનિકના દેવ હોય છે ને તે એમ માને કે અમે આવા રિદ્ધિવાળા દેવ છીએ. મિથ્યાદ્રષ્ટિ દેવોની વાત છે. અસંખ્ય દેવોના સ્વામી છીએ, અમારે આટલી દેવીઓ અપ્સરાઓ છે. ભાઈ આ તું ક્યાંથી લાવ્યો? સમ્યક દ્રષ્ટિ દેવ છે એની વાત જુદી છે, એની માન્યતા જુદી છે. એ જાણે છે કે આ છે તે પર્યાય છે અને હું તો ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાયક છું, એની માન્યતા જુદી છે. પણ આ મિથ્યાદ્રષ્ટિ દેવોની વાત કરીએ, આ બધા પ્રકારના દેવો છે એમાં મોટાભાગના દેવો કે જે પુણ્યબંધને કારણે એ ગતિ પામ્યા છે એવા દેવ અને દેવીઓ એ બધા એમ અધ્યવસાન કરે છે કે અમારી આવી દશા છે, અમે રિદ્ધિવાળા છે, અમારી પાસે આવી સામગ્રી છે, આવી રિદ્ધિ સિદ્ધિ છે, અમે આમ કરી શકીએ છીએ, તેમ કરી શકીએ છીએ. એ અધ્યવસાન મિથ્યાત્વના એકલા મલિન પરિણામથી ભરેલા છે. દેવ કિંકર હોય તો એમ માને કે અમારે હાથી વગેરેના રૂપ ધારણ કરવા પડે. કિંકર હોય તો એને એ થાય છે એટલે એ એમ માને. આ ઇન્દ્રો ભગવાનનો જન્મ કલ્યાણક ઉજવે છે ને ત્યારે ઐરાવત હાથી ઉપર બેસાડી ને ભગવાનને મેરુ પર્વત ઉપર લઈ જાય. ત્યાં હાથી બાથી કાંઈ હોય નહીં, પણ કિંકર દેવ હોય તે ઐરાવત હાથીનું રૂપ ધારણ કરે અને એના ઉપર દેવીઓ નાચે. પણ ભાઈ તું ક્યાં દેવ છો? ગુરુદેવ તો કરુણા કરીને એ વાત કરે છે કે ભાઈ તું એ ઐરાવત હાથી પણ નથી, તું ક્યાં દેવ છો, તું ક્યાં દેવી છો? અરે ભાઈ હું દેવ છું ને, દેવી છું ને, હાથી છું ને, હું રિદ્ધિ સહિત છું ને, હું અનેક રૂપ ધારણ કરી શકું છું ને, આ બધા અધ્યવસ્થાનોથી જુદો તું ભગવાન આત્મા જ્ઞાયક છો. કેમ તું ભગવાન આત્મા તરફ દ્રષ્ટિ કર? તું તો નકામાનો એવા ભગવાન આત્માને ભૂલીને આ પર્યાયમાં ગૂંચવાઈ ગયો છે. એટલે કહે છે કે હું ભગવાન નાયક છું એમ દ્રવ્ય દ્રષ્ટિ છોડીને પર્યાયમાં સલવાઈ ગયો. એ અધ્યવસાય બાપુ તને અનંત સંસારનું કારણ છે. આગળ કહે છે કે ઉદયમાં આવતા સુખ આદિ પુણ્યના અધ્યવસાનથી પોતાને પુણ્યરૂપ કરે છે. જો બહારમાં સામગ્રી ભરપૂર મળી હોય, કરોડો અબજો ની સંપત્તિની સાહેબી હોય, બંગલામાં રાત રચીલામાં કરોડો રૂપિયા નાખ્યા હોય અને મોટા લીલાછમ બગીચા મખમલના ગાલીચા જેવા દેખાતા હોય, ઘરે હાથી ઘોડા નોકર ચાર કર, હવે તો હાથી ઘોડાના સ્થાને હવે તો કાર આવી ગઈ, 5-10 કાર હોય, મોટો કાફલો હોય, અને એવા ઉદયમાં આવતા સુખના સાધનોમાં જે જે સાધનો પ્રાપ્ત થાય એ બધામાં પોતાપણાની દ્રષ્ટિ હોય, મારાપણાની એકત્વ બુદ્ધિથી એ પ્રેરણમતો હોય કે આ બધું મારું છે, આ મેં મેળવ્યું, મેં પ્રાપ્ત કર્યું, એમ જે પુણ્યનો ઉદય છે અને જે પ્રાપ્ત થયું છે એમાં મારાપણાની એકત્વ બુદ્ધિ હોય, એટલે કે સુખના અધ્યવસાનથી અજ્ઞાની જીવ પોતાને પુણ્યરૂપ કરે છે, અમે સુખી છીએ, અમારે બધું છે, એમ એ પોતાને પુણ્યરૂપ કરે છે. એવા ભાવે, એવા અધ્યવસાને એ પરિણમે છે કે બસ અમારે તો હવે બીજું કાંઈ જોઈએ નહીં, અમારે તો બધું જ છે, અમે આમ સુખી છીએ, અમારી પાસે આમ છે ને તેમ છે, એમ જીવ પોતાને પુણ્યરૂપ કરે છે. અમને અઢળક સંપત્તિ, કુટુંબ પરિવાર, નોકર ચાકર ઇત્યાદિ ચારે કોરથી અમને બધી સગવડતા, અમે સુખી, અમે મહાભાગ્યશાળી પુણ્યશાળી છીએ, આ પ્રમાણે સુખ આદિ પુણ્યના અધિવસાનથી તે પોતાને પુણ્યરૂપ કરે છે. આગળ 189 માં પાના પર બીજા પેરેગ્રાફમાં કહે છે કે અને ઉદયમાં આવતા દુઃખ આદિ પાપના અધિવસાનથી પોતાને પાપરૂપ કરે છે. જો પ્રતિકૂળ સામગ્રી બહારમાં આવી પડે, પ્રતિકૂળતા ખરેખર સામગ્રીને કારણે હોતી નથી, પણ એવું માનવામાં આવે, કેમ કે એના નિમિત્તે પ્રતિકૂળતા થાય ને, એટલે પ્રતિકૂળતા તો એને એના કારણે થાય. કર્મનો ઉદય એવો હોય તો પ્રતિકૂળતા થાય, પછી એમાં ગમે તે કારણ બને. એટલે એ સામગ્રી જે બહારમાં પ્રાપ્ત થઈ જેને કારણે પોતાને પ્રતિકૂળતા પ્રાપ્ત થાય, પોતાની શાંતિ અણાઈ જાય, એવી સામગ્રી મળી હોય, એવું કંઈક મળી જાય કે જેને લીધે થઈને એ દુઃખી થઈ જાય, શરીરમાં કંઈક એવું થયું હોય, કોઈ એવો રોગ થયો હોય, ક્ષય થયો હોય, કેન્સર થયું હોય, કંઈક એવું થયું હોય, ઘરમાં એની પત્ની મરી જાય કે એના પતિ મરી જાય કે ઘરમાં કોઈક પોતાના સંતાન મરી જાય, કમાવું દીકરો હોય અને એ મરી જાય, અથવા તો પુત્રી હોય એ વિધવા થાય, કે ઘરમાં કોઈ એની આજ્ઞા માને નહીં, સગાવાલા એના પ્રત્યે તિરસ્કાર કરે, એને કોઈ મદદ ન કરે, વેપાર ધંધામાં નુકસાન જાય, ધંધો ભાંગી પડે, આબરૂ ચાલી જાય, જેલમાં જવાનો વખત આવી જાય, ખોટા આરોપો આવી જાય, એવી અનેક પ્રકારે પ્રતિકૂળતાઓ ઘેરો ઘાલે ત્યારે આ મૂંઝાઈ જાય અને રાડો પાડે કે અરે અમે મરી ગયા, અમને ભારે પાપનો ઉદય છે, અમે નિરાધાર થઈ ગયા. આ પ્રમાણે દુઃખ આદિ પાપના અધિવસાનથી તે પોતાને પાપરૂપ કરે છે. કહે છે અરે ભાઈ, એ સામગ્રીમાં તું ક્યાં છે? એ પ્રતિકૂળતામાં તું ક્યાં છો? તું તો ભગવાન આત્મા છો ને, એ સામગ્રી તારામાં નથી, તું એનામાં નથી, અને એ સામગ્રી તને દુઃખ પણ આપતી નથી. તું કઈ પર ઉપર આધાર રાખવા વાળો એવો આત્મા નથી, તું તો ભગવાન આત્મા છો, એટલે તું ક્યારેય નિરાધાર છે જ નહીં, આધાર વિનાનો છે જ નહીં, આશ્રય વિનાનો છે જ નહીં, તું સ્વાધીન છો, તું સ્વના આશ્રયે સુખી જ છો, તું સ્વના આશ્રયે ક્યારેય દુઃખી થતો જ નથી, માત્ર તારી દ્રષ્ટિ તારા સ્વ ઉપર પડી નથી ને, એટલે તને એ સ્વમાં પડેલી લક્ષ્મીનો ખ્યાલ આવતો નથી, સ્વમાં પડેલા સુખનો ખ્યાલ આવતો નથી. એ વાત અહીંયા ગુરુદેવે સમજાવી છે. ગુરુદેવ કહે છે કે ભાઈ, તારામાં એ સામગ્રી ક્યાં છે જે દુઃખની સામગ્રી તે માની હતી, કે એના વિના પાછો તું નિરાધાર થઈ જાય, કે એ મળે તો તને કાંઈક સુખ થાય, અથવા તો એ સામગ્રીને કારણે તું દુઃખી થાય ને એ સામગ્રી ચાલી જાય તો તને શાંતિ મળે, એમાંનો કાંઈ છે જ નહીં. એ સામગ્રી સાથે તારો સંબંધ જ ક્યાં છે? તું પરના આધાર વિનાનો સ્વરૂપથી જ સદા એક સ્વાધીન છો, છે તો આમ જ. તો પણ અજ્ઞાની ઉદયમાં આવતા દુઃખ આદિ પાપના અધ્યવસાનથી પોતાને પાપરૂપ કરે છે. વળી તેવી જ રીતે જાણવામાં આવતો જે ધર્મ એટલે ધર્માસ્તિકાય, તેના અધ્યવસાનથી પોતાને ધર્મરૂપ એટલે ધર્માસ્તિકાય રૂપ કરે છે. ગુરુદેવ આ વાતને સમજાવે છે અહીંયા કે જુઓ, જૈન દર્શનની આ વાત છે, બીજે અન્ય મતમાં તો એ ધર્માસ્તિકાય આદિ કંઈ છે નહીં, એ વાત આવતી નથી, પણ જૈનમાં ધર્માસ્તિકાય નામનું એક લોકવ્યાપી અરૂપી દ્રવ્ય છે એમ સ્વીકારાયું છે. સ્વીકારાયું છે એટલા માટે કે ભગવાનના જ્ઞાનમાં એ વાત આવી છે. છ દ્રવ્ય છે, છ દ્રવ્યના અસ્તિત્વ સંબંધી, એમના પરિણમન સંબંધી બધું સર્વજ્ઞના જ્ઞાનમાં આવ્યું છે, એટલે એ સ્વીકારાયું છે. જીવ પૂતગલોને સ્વયં ગતિ કરવામાં જે ઉદાસીન નિમિત્ત છે, ઉદાસીન નિમિત્ત એટલે કે એ નિમિત્ત ખરેખર કાંઈ કરતું નથી, પણ એ હોય છે એની હાજરી હોય છે એટલું જ. એટલે જીવ જયારે ગતિ કરે છે કે ભૂતગળ ગતિ કરે છે ત્યારે એ ગતિ તો પોતે પોતાના કારણે કરે છે, સ્વયં ગતિ કરે છે, પણ એ વખતે જે નિમિત્ત છે ગતિ કરવામાં જે નિમિત્ત છે એ ધર્માસ્તિકાય નામનું એક અરૂપી દ્રવ્ય છે એમ સર્વજ્ઞ ભગવાને જોયું છે. હવે એનો વિચાર કરતા, એ ધર્માસ્તિકાયનો વિચાર કરતા અજ્ઞાનીને એ તરફનો જે વિકલ્પ ઉઠે છે એ વિકલ્પને પોતાનો માનીને ધર્માસ્તિકાય પોતાનું છે એમ માને છે. શું કીધું કે જૈનમાં, જૈન સંપ્રદાયમાં હોય અને ધર્માસ્તિકાયનો વિચાર આવતા એમાં એકત્વ કરીને તે ધર્માસ્તિકાય રૂપ પોતાને કરે છે, અર્થાત ધર્માસ્તિકાય મારું છે એમ તે માને છે. અજ્ઞાનીને ધર્માસ્તિકાયને જાણવા પ્રતિ જે વિકલ્પ ઉઠે છે તેમાં તેને એકત્વ બુદ્ધિ થઈ જાય છે ને તે એકત્વ બુદ્ધિના અધ્યવસાનથી પોતાને ધર્માસ્તિકાય રૂપ કરે છે. પોતે અખંડ એક નાયક ભાવરૂપ છે એનું ભાન એ વખતે ભૂલી જાય છે. પોતે અખંડ એક નાયક ભાવરૂપ છે એનું ભાન એને નથી, એને એવું ભાન થયું જ નથી એવો એ મિથ્યાદ્રષ્ટિ જીવ એ ધર્માસ્તિકાય જાણવામાં આવતા એવા અધ્યવસાનથી પોતાને ધર્માસ્તિકાય રૂપ કરે છે. ધર્માસ્તિકાયનો વિચાર કરતા ધર્માસ્તિકાય જીવને અને પૂતગળને નિમિત્ત કારણ છે, એટલે હું ગતિ કરું ત્યારે પણ મને પણ એ નિમિત્ત કારણ છે એવા વિકલ્પમાં એ ધર્માસ્તિકાયનું લક્ષ કરી અને જે ભાવે પરિણમે છે એ અધ્યવસાન છે એને ધર્માસ્તિકાય રૂપ કરે છે. એ જ રીતે અધર્માસ્તિકાય માટે પણ કહે છે અહીંયા 180માં પાના ઉપર બીજા પેરેગ્રાફના કે જાણવામાં આવતા અધર્માસ્તિકાયના અધ્યવસાનથી પોતાને અધર્માસ્તિકાય રૂપ કરે છે. ગુરુદેવ સમજાવે છે કે 14 બ્રહ્માંડમાં ગતિપૂર્વક સ્વયં સ્થિર તથા જીવ પૂતગલોને સ્થિતિ કરવામાં ઉદાસીન નિમિત્ત છે એવું બીજું અરૂપી તત્વ પદાર્થ અધર્માસ્તિકાય છે. જો માત્ર અહીંયા ગતિ કરવાની વાત નથી, જીવ અને પૂતગલને જે ગતિ કરે છે એ તો આ 14 બ્રહ્માંડમાં 14 રાજલોકની અંદર જે ગતિ થાય છે એની વાત લીધી છે. અને એવી ગતિમાં જ્યારે એને સ્થિર થવું છે, જ્યાં પણ એને સ્થિર થવું છે તો ત્યાં એ સ્થિર પોતે જાતે થાય છે. એ જીવ હોય કે પૂતગળ એ પોતે ગતિમાં છે અને ગતિમાંથી પછી એ સ્થિર સ્વયં પોતે જાતે થાય છે. પણ એવી સ્થિતિ કરવામાં જે નિમિત્ત છે એ અધર્માસ્તિકાય છે. અધર્માસ્તિકાય એ કાંઈ એને ગતિનું અવરોધક છે એમ નથી કે ગતિ રોકનારું છે એમ નથી, પણ જીવને રોકાવું છે કે પૂતગળને રોકાવું છે તો એ રોકાય છે, તો ત્યારે નિમિત્ત તરીકે અધર્માસ્તિકાય છે એમ કહેવામાં આવે છે. એ 14 રાજુ લોક વ્યાપી છે. એ અધર્માસ્તિકાયનો વિચાર કરતા જૈનનો શ્રાવક કે સાધુ સંપ્રદાયના, સાધુ અહીંયા જે કહ્યું છે એમાં સ્પષ્ટતા કરી છે કે પોતાને જે સંપ્રદાયના માને છે તેવા, ખરેખર તો જૈનના સાધુને સંપ્રદાયની બુદ્ધિ હોય નહીં, પણ છતાંય જે પોતે સંપ્રદાયમાં રહ્યા છે ને સંપ્રદાયના પોતાને માને છે એને આવું હોય, એટલા માટે અહીંયા એમ કહ્યું છે કે એવો કે અધર્માસ્તિકાયનો વિચાર કરનારા, પોતાને જૈન કહેવડાવનારા એ ઘણી વાર એ અધ્યવસાનથી પોતાને અધર્માસ્તિકાય રૂપ કરે છે, એમને ખ્યાલ પણ ન હોય અને એ પોતે પોતાને અધર્માસ્તિકાય રૂપ કરે. બધા જ મિથ્યાદ્રષ્ટિને માટે આ વાત છે કે એ વિચાર તો એનો કરતા હોય પણ એ વિચાર કરવામાં એમાં ખોવાઈ જાય છે, પોતાના સ્વરૂપનું લક્ષ તો થયું નથી, સ્વરૂપને જાણ્યું નથી, એટલે જે અધ્યવસાન છે એ અધ્વસાન દ્વારા પોતાને અધર્માસ્થિકાય રૂપ કરે છે એમ અહીંયા કહેવું છે. પોતે સ્વ પર પ્રકાશી સહજ એક જ્ઞાયક ભાવ રૂપ છે એને ભૂલી ગયો અને અધર્માસ્તિકાયને જાણવા પ્રતિ જે વિકલ્પ ઉઠ્યો તે વિકલ્પમાં જ એ ગુંચવાઈ ગયો. એ વિકલ્પમાં જ એકત્વ કરીને માનવા લાગ્યો કે મને અધર્માસ્તિકાયનું જ્ઞાન છે. પોતે જ્ઞાન રૂપે છે એમ નહીં, પોતે જ્ઞાન જ છે. ભગવાન આત્મા અને જ્ઞાન એ કઈ જુદા નથી. પોતે જ્ઞાન સ્વરૂપ જ છે, પોતે જ્ઞાન જ છે એમ નહીં, પરંતુ એ વિકલ્પમાં ગૂંચવાઈ ગયો. અધર્માસ્તિકાયનું જ્ઞાન છે, અધર્માસ્તિકાય ને લીધે આમ છે, અમે જાણીએ છીએ અધર્માસ્તિકાયને વગેરે વિકલ્પમાં ચાલ્યો ગયો. તો આવા અધર્મના અધ્યવસાનથી તે પોતાને અધર્મરૂપ એટલે અધર્માસ્તિકાય રૂપ કરે છે. હા, સૂક્ષ્મ વાત છે, શાંતિથી તે વિચારવા જેવી વાત છે. જીવ અનેક પ્રકારે અધ્યવસાન તો કરે છે, પણ અહીંયા ગાથામાં જે બે ગાથાની અંદર બે પ્રકારના જુદા જુદા અધ્યવસાન લેવામાં આવ્યા છે એ અહીંયા ગુરુદેવ સમજાવે છે. આગળ અહીંયા કહે છે કે જાણવામાં આવતા અન્ય જીવના અધ્યવસાનથી પોતાને અન્ય જીવ રૂપ કરે છે. બીજો જીવ એને જાણવામાં આવે છે અન્ય જીવ, તો એવા અન્ય જીવના અધ્યવસાનથી પોતાને અન્ય જીવ રૂપ કરે છે. કઈ રીતે કરે છે? ગુરુદેવ સમજાવે છે કે જુઓ, આ સ્ત્રી છોકરા દીકરા દીકરીઓ ભાઈ ભાંડુ સગા સ્નેહીઓ અને નોકર ચાકરો વગેરે સર્વ અન્ય જીવ છે, જે તો બીજા જીવ, તે બધા પર છે, સ્વ નથી, છતાં તે બધા મારા છે અને મને ઉપકારી છે, મદદ કરવા વાળા છે. મારો એમની સાથે ખાસ સંબંધ છે, વિશિષ્ટ સંબંધ છે, એટલે મારે માટે તો એ ઉપકારી છે અને હું એમને માટે ઉપકારી છું. અમારે તો એની સાથે ઋણાનુબંધ છે. એમ અધ્યવસાન કરે છે અને એ અધ્યવસાન મિથ્યા છે. કોઈ કોઈની સાથે ઋણાનુબંધના સંબંધ લઈને આવ્યું જ નથી. એવો ઉપચાર વ્યવહારમાં કરવામાં આવે છે, પણ ખરેખર એમ નથી. એક કુટુંબમાં જેટલા જીવો રહે છે એ બધા જીવો પોતપોતાના પુણ્યના કારણે ત્યાં આવ્યા છે. પોતે ત્યાં આવ્યા છે તો એ પોતાના પુણ્યને કારણે આવ્યા છે. કોઈ કોઈનું એમાં ઋણ નથી કે કોઈ કોઈને ઋણ ચૂકવતું પણ નથી. એ બધી વાત જે છે એ તો વ્યવહારથી ઉપચારથી કહેવામાં આવતી વાત છે. બાકી જે થાય છે, જે કંઈ થાય છે એમાં ક્યાં કોઈ કોઈની વસ્તુ છે તો એને ઋણ અદા કરે. આપણે વ્યવહારથી એવું માનીએ કે આ દીકરો આવ્યો છે તો એ ઋણ ચૂકવવા આવ્યો છે, એટલે એ કમાઈને આપે છે અને બાપ જિંદગીભર કમાયો ન હતો એ દીકરાની કમાણી ઉપર હવે સુખી થાય છે. અથવા તો એનાથી ઉલટું હોય કે આ દીકરો એવો આવ્યો છે કે બાપની કમાણી ઉડાડી રહ્યો છે અને બાપ એનું ઋણ ચૂકવી રહ્યો છે. દીકરો ગમે તે પ્રકારે ગમે તેવી રીતે ખર્ચાઓ કર્યા કરે છે અને આ બિચારો બાપ મહેનત મજૂરી કરી અને એનું ઋણ ચૂકવે છે. આવું આપણે વ્યવહારમાં બોલતા હોઈએ છીએ, ખરેખર એવું નથી. એમાં જે સામગ્રી પૈસા લક્ષ્મી એનું આવવું જવું થાય છે એ પૂતગળ છે, અને એવું પૂતગળનું જવું આવવું એના કારણે થાય છે. એ એના કારણે થાય છે. એમાં નિમિત્ત તરીકે દીકરો હોય કે બાપ હોય ગમે તે હોય, એટલે કોઈ કોઈનું ઋણ અદા કરે છે એવો એવો વિકલ્પ પણ લાવવો નહીં. જે થાય છે તેના જ્ઞાતા દ્રષ્ટા થઈને રહેવું. જે જાય છે તે જાય છે, જે આવે છે તે આવે છે. આ શરીર સાથે મારે કાંઈ સંબંધ નથી તો પછી બીજા સાથે તો ક્યાંથી સંબંધ હોય? આ દીકરા દીકરી સ્ત્રી પુત્ર સગા સ્નેહીઓ એ મારે માટે ખર્ચો કરે છે કે હું એમને માટે ખર્ચો કરું છું, ને એ બધા મારા છે અને એમની પ્રત્યે મને ખૂબ લાગણી છે. અને આ બધી વાત જે છે એવા અધ્યવસાન દ્વારા આપણે કર્મનો બંધ કરીએ છીએ. એ અધ્યવસાન છે. આ વાત આવે એટલે કેટલાકને એમ થાય તો શું કુટુંબ પ્રત્યે સ્નેહભાવ ન રાખો? આવો પણ પ્રશ્ન કરે, શિબિરમાં આવું પણ પ્રશ્ન થાય ને એનો ઉત્તર પણ આપવાનો થાય. તો શું કરવું? કુટુંબીઓ પ્રત્યે તિરસ્કાર કરો? અરે પ્રભુ, અમે ક્યાં કહીએ છીએ કે કુટુંબીઓ પ્રત્યે તિરસ્કાર કરો? અમે તો એમ કહીએ છીએ કે જે તમારાથી નાના છે, અનુજ છે, એને પણ તમે ભગવાન આત્મા માનો, તમારા સમાન માનો. સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય, એ ભાવને તમે પોતાનામાં હર હંમેશ રાખો. એ ભાવને ક્યારે ભૂલો નહીં, એ ભાવને હંમેશા તમે સ્મરણમાં રાખો. જ્યારે જ્યારે સગા સંબંધીઓ તરફ દ્રષ્ટિ થાય ત્યારે એ ભાવથી જ દ્રષ્ટિ થવી જોઈએ કે આ જીવ પણ સિદ્ધ સમાન છે, ભગવાન આત્મા છે. એ નાનો નથી, મોટો નથી, કાંઈ નથી, એ ભગવાન આત્મા છે, સિદ્ધ સમાન છે. હવે આનાથી મોટો સ્નેહનો ભાવ બીજો કયો હોય? એમાં રાગ નથી, દ્વેષ નથી, માત્ર માત્ર જેમ છે તેમ જાણવાનો ભાવ છે કે ભગવાન આત્મા છે. એટલે એવો ભાવ રાખવાની વાત છે. કોઈ તિરસ્કાર કરવાની વાત નથી, કોઈના પ્રત્યે તિરસ્કાર કરવાનું કાંઈ શાસ્ત્રમાં આવતું નથી. આ સ્ત્રી પુત્ર આ બધાને છોડી દો ને એ બધી વાત આવતી હોય તેનો અર્થ એવો નથી હોતો. એ પ્રત્યેનો તમારો જે મમત્વનો ભાવ છે, એ મમત્વનો ભાવ કે એ મારા છે, મારા છે, મારા છે, એ ભાવ છે, તે મારી નાખનારો ભાવ છે, એ ભવના ભ્રમણ કરાવનારો ભાવ છે. એના સ્થાને એ બધા ભગવાન આત્મા છે, એ બધા સક્ષમ છે, એ બધા પોતાના પુણ્યના કારણે આ બધું પામ્યા છે. એમને કાંઈ મેં આપ્યું છે માટે પામ્યા છે એમ ને, સૌ પોતપોતાનું પુણ્ય લઈને આવ્યા છે એટલે એમને એવા સંયોગો પ્રાપ્ત થાય છે. અને સૌ પોતાના પુરુષાર્થ દ્વારા, પોતાના પુરુષાર્થ દ્વારા સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર પ્રગટ કરશે અને પોતાનું પૂર્ણ શુદ્ધ સ્વરૂપ પણ પ્રગટ કરશે. એમ બધાને બધાને ભગવાન આત્મા જાણવા એવો ભાવ રાખવો, એ ભાવ ખરેખર તો ઉપકારી છે. પણ એમ નથી કે એ બધા મને ઉપકારી છે એમ, અને એમ એ બધા મને ઉપકારી છે કે હું એમને ઉપકારી છું, એવો જો અધ્યવસાન કર્યો, એવો ભાવ કર્યો તો એ તો મિથ્યાત્વ છે. કોઈ કોઈને ઉપકારી નથી, કોઈ કોઈને ઉપકારી નથી, કોઈ કોઈનું કંઈ કરતું નથી. જે થાય છે તે થાય છે, શરીર દ્વારા જે થાય છે તે પૂતગળ દ્વારા જે થવાનું હોય તે જ થાય છે. ભગવાન આત્મા નકામાનો અધ્યવસાય કરે છે, પણ અજ્ઞાનીને એવા મિથ્યા અધ્યવસાય હોય છે અને એવા મિથ્યા અધ્યવસાન વડે એ પોતાને એ અન્ય જીવરૂપ કરે છે કે મારા છે. સ્ત્રીને માટે કહેવામાં આવે છે ને કે આ મારી અર્ધાંગના, એ કહે છે કે અર્ધાંગના, અરે ભાઈ દૂળે અર્ધાંગના નથી, આ અંગ શરીર તારી ચીજ નથી, તારું આ શરીર છે એ પોતાનું તારું નથી. તો પછી આ સ્ત્રીનું શરીર ને એની સાથે તારે એવો ક્યાંથી સંબંધ હોય? એ બધા ભાવ તો ચાર ગતિમાં રખડવાના ભાવ છે. જીવને જીવ તરીકે માનવો, ભગવાન આત્મા તરીકે માનવો, એ જ ભાવ એક કરવા જેવો ભાવ છે. આ દેવ ગુરુનો આત્મા છે તે પણ અન્ય જીવ છે, પર છે, સ્વ નથી. તેને જાણવામાં આવતા દેવ કે ગુરુનો આત્મા છે એ પણ અન્ય જીવ છે, અને એની વાત કરતા ગુરુદેવ કહે છે કે એ પણ પર છે, સ્વથી જુદા છે. એ દેવ છે એ પણ સ્વથી જુદા છે, ગુરુ છે એ પણ સ્વથી જુદા છે, એમનો આત્મા પણ જુદો છે. અને એને જાણવામાં આવતા તે મને હિતકારી છે, મારા તારણહાર છે, એમ એકત્વ બુદ્ધિનો જે અધ્યવસાય થાય છે તે શુભભાવ છે, પણ છતાંય તે મિથ્યા દર્શન છે. બહુ આકરી વાત છે ભાઈ. ફરીથી ગુરુદેવ શું કહે છે કે એ મને હિતકારી છે, મારા તારણહાર છે, એમ એકત્વ બુદ્ધિનો જે અધ્યવસાય થાય તે ભલે કદાચ શુભભાવ હોય તો પણ એ બંધનું કારણ છે કે મુક્તિનું કારણ તો છે નહીં. કેમ કે દેવ દેવમાં રહ્યા, આપણે કાંઈ દેવમાં પહોંચતા નથી. લોકો ભક્તિ કરતા હોય ત્યારે એમ બોલતા હોય છે કે ભગવાનમાં લીન થઈ ગયા. અરે ભલા માણસ, તું ભગવાનમાં ક્યાંથી લીન થાય? ભગવાનનો આત્મા જુદો ને તારો આત્મા જુદો, કોઈના આત્મામાં કાંઈ લીન થવાય છે? આ શું ગાંડ પણ વળગ્યું છે. સંગીતમાં લીન થઈ ગયો, ભક્તિ કરે અને સંગીત સારું હોય એટલે પછી આમ ડોકું હલાવે અને પછી આમ મસ્તીમાં આવી જાય, એટલે કે આહા અમે તો ભગવાનમાં લીન થઈ ગયા, હું ભક્તિ કરી. અરે પ્રભુ, તું સંગીત માણતો હતો, ભગવાનમાં ક્યાં લીન થયો? ભગવાન તો પોતે પોતાના સ્વરૂપમાં સ્થિર થયેલા છે, એ સર્વજ્ઞના આત્મામાં તું ક્યાંથી પહોંચે? ન તો એ સર્વજ્ઞ તારા આત્મામાં પહોંચે કે ન તો તું એના આત્મામાં પહોંચે. એમ ગુરુના આત્માને આપણે સ્પર્શી શકતા નથી કે ગુરુનો આત્મા આપણને સ્પર્શી શકતો નથી, કે કોઈ કોઈને હિતકારી કે તારણહાર છે એમ નથી. સ્વરૂપના આશ્રયે જ જીવ પોતે પોતાને તારે છે, એનો તારણહાર પોતે પોતે જ છે, બાકી બીજો કોઈ તારણહાર છે જ નહીં. પરંતુ એવો વિનય કરીને કહેવામાં આવે કે આ દેવ ગુરુ મારા તારણહાર છે, પણ એ વિનય છે, ત્યાં એ વિનય છે. જો દેવ કે ગુરુને તારણહાર માનીને સ્વરૂપની દ્રષ્ટિ કરવામાં જ ના આવે તો કઈ આ ભવસાગર તરાતો નથી. શુભભાવ છે, શુભભાવને કારણે બંધ પડશે પુણ્યનો અને ગતિ મળશે, દેવ કે મનુષ્યની ગતિ મળશે, પણ સિદ્ધત્વ નહીં પ્રાપ્ત થાય. અને દેવગુરુની વાત કરીએ છીએ તો જરાક વિચાર કરો કે દેવગુરુ છે એમનો ઉપદેશ શું છે, અને દેવગુરુ એ સમ્યક્ત્વ કેવી રીતે પ્રાપ્ત કર્યું છે, અને દેવ દેવ કઈ રીતે બન્યા છે, દેવ કઈ રીતે બન્યા છે? એને એમ છે કે વાયમાં ઉપવાસ કરીને તપ કર્યું એટલે દેવ બન્યા છે, જાણતો નથી ને, શાસ્ત્રનો અભ્યાસ નથી ને, એટલે એને એમ ખ્યાલ નથી આવતો કે એ દેવ બન્યા એ પહેલા પોતે કેવો પુરુષાર્થ કર્યો હતો, પોતાના સ્વરૂપમાં કેવો ઉગ્ર પુરુષાર્થ કરીને લીનતા કરી અને પછી આગળ વધીને એ સ્થિરતા કરી, એનું તો એને ભાન નથી. એટલે એ દેવના પુરુષાર્થને કે ગુરુના પુરુષાર્થને સમજ્યા વિના કે નકામાનો એવા એકત્વ બુદ્ધિના અધ્યવસાય કરે છે, એને માટે અહીંયા ગુરુદેવે વાત કરી છે કે એ મિથ્યા દર્શન છે. આખરી વાત છે, આખરી વાત એટલા માટે છે કે કોઈને એમાંથી ઊંધો અર્થ નીકાળવાનું મન થઈ જાય. ઊંધો અર્થ એટલે એમ નીકાળે કે તમે તો આ દેવગુરુનો અહીંયા તો મહિમા કરવાના સ્થાને તમે તો ઊંધું કરી રહ્યા છો. અરે ભાઈ, ઊંધું નથી કરતા, દેવગુરુનો મહિમા તો એને જ આવે, એને જ આવે કે જે દેવગુરુને ખરેખર માનતો હોય, કે દેવગુરુએ જે વાત કરી છે એમાં એને શ્રદ્ધા હોય અને દેવગુરુએ જેવો પુરુષાર્થ કર્યો છે એવો જે પુરુષાર્થ કરતો હોય એને સાચો દેવગુરુ પ્રત્યે અહોભાવ આવે. જે દેવગુરુએ જેવો પુરુષાર્થ કર્યો છે એવો પુરુષાર્થ કરતો જ નથી, એને તો ક્યાંથી એનું મહાત્મ્ય આવવાનું હતું? ભગવાન ભગવાન કરે જાય ને ભગવાન પાસે ભીખ માંગ્યા કરે, પણ એને એમ ક્યાં ખબર છે કે ભગવાન કેવા છે? સર્વજ્ઞપણું એમણે કઈ રીતે કેવા પુરુષાર્થ દ્વારા કર્યું છે એ તો જ્યારે એ પોતે પોતાના સ્વરૂપમાં જવાનો પુરુષાર્થ કરે ત્યારે ખ્યાલ આવે કે કેટલું અઘરું છે સ્વરૂપને સ્વરૂપવું, કેટલું અઘરું છે સ્વરૂપમાં ક્ષણવાર થોભવું, એટલું અઘરું છે. તો પ્રભુ તો પોતાના સ્વરૂપમાં લીન થયા અને પછી સ્થિર થયા, એ કેવો પુરુષાર્થ હશે? એવા પુરુષાર્થનો ખ્યાલ તો જે એવા પુરુષાર્થ કરી રહ્યો છે ને એને જ આવે. એટલે એને જ દેવ પ્રત્યેનો એવો અહોભાવ આવે, એવો ગુરુ પ્રત્યેનો અહોભાવ આવે. એટલે આ કહીએ છીએ એમાં કોઈ દેવગુરુનો અહીંયા કોઈ તિરસ્કાર નથી કે એમના પ્રત્યેના એ મહત્વમાં કે અહોભાવની અંદર કોઈ ન્યૂનતા કરતા નથી, પણ ઉલટું દેવગુરુનું મહાત્મ સમજાવીએ છીએ કે દેવગુરુએ કેવો પુરુષાર્થ કર્યો, કે પુરુષાર્થનું મહાત્મ તો જો તારે લાવવું હોય તો ખરેખર તારે એમણે બતાવેલા માર્ગે ચાલી અને એવો પુરુષાર્થ કરવો જોઈએ. પણ માત્ર એમ માન્યા કરે કે આ દેવને જાણવામાં એકત્વ બુદ્ધિ કરીને જે અધિવસાન કર્યા કરે કે ભગવાન મારું ભરું કરે ને ગુરુના આશીર્વાદથી મને બધું પ્રાપ્ત થાય ને, તો કાંઈ પ્રાપ્ત થવાનું નથી. ગુરુદેવ કહે છે કે અહીં તો નિજ જ્ઞાયક ભાવને ભૂલીને અન્ય જીવમાં પરજીવમાં પોતાપણાનો વિકલ્પ કરે તો તે વિકલ્પ વડે જીવ પોતાને અન્ય જીવ રૂપ કરે છે એમ કહેવું છે, અને એ મિથ્યાત્વ છે. આગળ 181માં પાના ઉપર કહે છે કે ભગવાન આપણને કહે છે, સંબોધીને કહે છે કે તે આ શું માંડ્યું છે, પોતાના એક જ્ઞાયક ભાવને ભૂલી ગયો અને આ સ્ત્રી પુત્ર પુત્રી એ બધા મારા અને આ દેવ ગુરુ મારા અને મને હિતકારી એમ માનવા લાગ્યો? ભાઈ, તું આ ઊંધે રસ્તે ક્યાં દોરાઈ ગયો? તારું હિત તારાથી થાય કે પરથી થાય? પરથી તારું હિત થાય કે તારાથી હિત થાય? પ્રમાદી હોય, જેને પુરુષાર્થ કરવો ન હોય એ એમ માને, બાકી જેને પુરુષાર્થ કરવો છે એ તો તરત ઉભો થાય કે ના ના, મારું હિત મારાથી થાય. અને મારાથી થાય તો એ કઈ રીતે થાય? તો કે જેમ ગુરુએ કહ્યું છે, જેમ ગુરુએ કર્યું છે, જેમ ગુરુએ કહ્યું છે અને જેમ ગુરુએ કર્યું છે એમ કરવાથી થાય, વાતો કરવાથી નહીં. ગુરુનો વિનય કરવાથી એમ હિત નહીં થાય. ગુરુનો કે દેવનો વિનય કરવાથી પોતાનું હિત નહીં થાય. એમના પ્રત્યેનો વિનય ને અહોભાવ તો જ્યારે એવા પુરુષાર્થ કરશે ને ત્યારે ખરેખરો થશે. જ્યાં સુધી એ પુરુષાર્થ એવો કર્યો નથી અને એ દેવની પૂજા કરે છે કે ગુરુનો વિનય કરે છે, તો એમાં તો કાંઈ ભલીવાર નથી. એમાં તો એનો સ્વાર્થ છે, નર્યો સ્વાર્થ છે, બીજું કાંઈ નથી. ખરેખરો એનો ભક્તિભાવ અને અહોભાવ તો ત્યારે જ પ્રગટ થાય કે જ્યારે એ એવા પુરુષાર્થ તરફ વળે અને એને ખ્યાલ આવે કે એ કેટલું દુષ્કર છે, કેટલું અઘરું છે, એમણે કેવી રીતે કર્યું હશે, એ વાત ત્યારે સમજાય છે. બે ઘડી માટે નિર્વિકલ્પતાનો પ્રયોગ તો કર ભાઈ, તને ખ્યાલ આવે કે ધ્યાનમાં કેમ બેસાય છે? આ તો પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ ગયા છે. તું બે ઘડી માટે જરા સવારના પોરમાં ઉઠી અને શાંત ચિત્તે પ્રભુનું સ્મરણ કરી અને પોતાના સ્વરૂપમાં જવાનો પ્રયત્ન કર ને જરા, પછી ખબર પડે કે શું થાય છે. પછી ખ્યાલ આવે કે ઓહો, આ ગુરુ પોતાના સ્વરૂપમાં કેવા લીન થઈ જતા હતા, કેવી રીતે થતા હશે, પછી ખ્યાલ આવે છે. પછી દોડીને ગુરુ પાસે જવાનું મન થાય છે કે ગુરુ, ગુરુદેવ, તમે મને જે માર્ગ બતાવ્યો પણ હું તો કરી નથી શકતો. અને પછી પોતાની નાનપ લાગે છે, કરે હું અત્યાર સુધી શું માની રહ્યો હતો? જ્યાં સુધી એને પુરુષાર્થ કર્યો નથી ને ત્યાં સુધી તો એમનું મહાત્મા નહીં સમજાય. એટલે એમનો ઉપકાર છે, એમના નિમિત્તે આપણે પામીએ છીએ, આ બધી વાતો કરીએ છીએ, એમાં કોઈ ના નથી. પણ કરવાનું શું છે? કરવાનું તો પોતાનું હિત પોતા દ્વારા પોતાના સ્વરૂપના આશ્રય કરવાનું છે. આ વાત ભૂલાઈ ના જવી જોઈએ. અને એ તો એમનો ઉપદેશ છે, દેવગુરુનો ઉપદેશ જ એ છે કે પોતાનું હિત પોતા દ્વારા જ થાય અને પોતાના સ્વના આશ્રયે જ થાય. પર દ્વારા થાય નહીં કે પરના આશ્રયે થાય નહીં. તારું હિત તારાથી થાય કે પરથી? ગુરુદેવ પ્રશ્ન પૂછે છે આપણને. પરથી થાય એમ તું માને તો તે તારો મિથ્યા અધિવસાય છે અને તેના ગર્ભમાં અનંત સંસાર છે. બહુ સરસ વાત મૂકી દીધી, સાથેને સાથે સત્ય વાતની સમજ આપી છે. જેને ઊંધા અર્થ કરવા એ ઊંધા અર્થ કરે, એના માટે તો આપણે એક વખત ઉદાહરણ આપ્યું છે કે બે છોકરાઓ કુવા પાસે રમતા હતા, કુવાની પાળ ઉપર દોડતા હતા. તો કોઈક ડાયા બુઝુર્ગ માણસે એમ કહ્યું કે ભાઈ, કુવાની પાળ ઉપર ન દોડાય. તો એમાંનો જે સાણો છોકરો હતો એ તો તરત કુવાની પાળ ઉપરથી ઉતરી ગયો. અને પેલો ઊંધો અર્થ કરવા વાળો હતો, એણે એમ કહ્યું કે કુવાની પાળ ઉપર ન દોડાય તો કુવામાં પણ દોડાય. અરે, કુવામાં દોડાય એવો અર્થ કરવાનો કે કુવાની પાળ ઉપરથી ઉતરીને નીચે દોડવાનો એવો અર્થ કરવાનો? અર્થ કયો કરવાનો કહ્યું તું? કુવાની પાળ ઉપર ન દોડાય એમ કહીને શું અર્થ કરવાનો હતો કે નીચે ઉતરીને દોડવું? તો પેલો ઊંધો છોકરો હતો ને, જે અવળકંડીલો જેને કહીએ ને આપણે ગુજરાતી ભાષામાં, એને પોતાની અવળકંડાઈ ત્યાં જાહેર કરી કે તો શું કુવામાં દોડાય? એટલે આવા ધર્મના માર્ગમાં પણ જેવો અભ્યાસ વિનાના છે ને એ ઊંધા અર્થ કરે કે તમે આ દેવ ગુરુ મને હિતકારી છે અને તમે એની ના પાડો છો, એ દ્વારા મારું હિત નથી એમ તમે કેમ કહો છો? પણ શું કહેવા માંગીએ છીએ તો ભાઈ સમજે, દેવગુરુ દ્વારા તારું હિત છે એ તો ઉપચાર છે. દેવગુરુનો ઉપકાર આપણે માનીએ છીએ એ વિનય છે, પણ આ બધા વિનય દ્વારા કાંઈ કલ્યાણ થતું નથી. કલ્યાણ કરવા માટે તો એ દેવગુરુએ જે માર્ગ બતાવ્યો છે એ માર્ગે ચાલવું પડે અને એવો જ પુરુષાર્થ કરવો પડે તો હિત થાય છે. અને એ વાત દેવગુરુ દ્વારા તો આપણી સમજમાં આવી છે, એમણે તો એમ સમજાવ્યું છે, એમણે તો એમ કહ્યું છે. અહીંયા આગળ કહે છે કે જાણવામાં આવતા પૂતગલના અધ્યવસાનથી પોતાને પૂતગલ કરે છે. ત્યાં પણ એ જ રીતે વાત ગુરુદેવે મૂકી દીધી છે, બહુ સરસ રીતે સમજાવી છે કે જો પોતે જાણનાર સ્વરૂપે જ છે, તેને જાણ્યા વિના આ શરીર મન વાણી ઇન્દ્રિય ધન સંપત્તિ બાગ બંગલા હીરા માણેક મોતી ઇત્યાદિ અનેક પ્રકારના પૂતગલોને પૂતગલોના સ્કંધોને જાણે છે ત્યારે એને એ જાણતી વખતે મારા છે, મને લાભદાયી છે એમ અધ્યવસાનથી જીવ પોતાને પૂતગલ રૂપ કરે છે. પૂતગલ રૂપ થાય છે એમ નહીં, પણ એમ એ અધ્યવસાન કરે છે, પણ એ પોતાને એ રૂપ માને છે. હું નાયક સ્વરૂપ છું એમ માનવાને બદલે હું શરીર રૂપ છું એમ પોતાને અજ્ઞાની માને છે. જાણવામાં આવતા પૂતગલના અધ્યવસાન છે એને જાણતી વખતે માત્ર એ પૂતગલ છે એમ જાણવા જોઈએ, એના સ્થાને એ જુદી રીતે જાણે છે. એટલે યથાર્થ જાણપણું પણ નથી. તમને દર્શન વિના જાણપણું યથાર્થ ક્યાંથી હોય? ગઈકાલે પણ આપણે એ વાત કરી હતી. અહીંયા આગળ પાંચમા પેરેગ્રાફમાં આગળ કહે છે કે જાણવામાં આવતા લોકાકાશના અધ્યવસાનથી પોતાને અલોકાકાશ રૂપ કરે છે. અલોકાકાશ અને લોકાકાશ બંનેની વાત છે. આમ અહીંયા લોકાકાશના અધ્યવસાનથી પોતાને અલોકાકાશ રૂપ કરે છે એમ લખ્યું છે, તો બંનેની વાત છે. શું કહે છે કે અજ્ઞાની લોકના આકારનો વિચાર કરતો જે વિકલ્પ ઉઠે તેમાં એકત્વ બુદ્ધિ કરે આ પ્રમાણે લોકાકાશના અધ્યવસાનથી તે પોતાને લોકરૂપ કરે છે અને અલોકાકાશના અધ્યવસાનથી પોતાને અલોકરૂપ કરે છે. આ પ્રમાણે આત્મા મિથ્યા અધ્યવસાનથી પોતાને સર્વરૂપ કરે છે. અનંતકાળથી એણે ઊંધી ગુલાટ ખાધી છે. પોતે છે તો સ્વરૂપથી સકલ જ્ઞેય જ્ઞાયક, તથાપિ પોતાના સ્વરૂપને જાણ્યા વિના તે જે જે અન્યને જાણે છે તે સર્વરૂપ પોતાને કરે છે. જેને જાણે છે એને પોતારૂપ કરી અને પોતે એ રૂપ થાય છે, અથવા તો એ સર્વ મારા છે એમ મમત્વ કરી અને એ એવા અધ્યવસાન કરે છે. અને આવી મિથ્યા માન્યતા વડે તે અનંત કાળથી સંસારમાં રખડે છે, કેમ કે મિથ્યા માન્યતા એ જ બંધનું કારણ છે. હવે આગળ ભાવાર્થ ઉપરનું પ્રવચન એમાં કહે છે કે આ અધ્યવસાન અજ્ઞાન રૂપ છે, તેથી તેને પોતાનું પરમાર્થ સ્વરૂપ ન જાણવું. કોને? અધ્યવસાનને. અધ્યવસાન અજ્ઞાન રૂપ છે તેથી તેને પોતાનું પરમાર્થ સ્વરૂપ ન જાણવું. શું કહ્યું? કે આ હું પરજીવને મારું જીવાડું, પરજીવને છોડાવું મુકાવું કે બંધાવું કે એને સુખી કરું કે દુઃખી કરું કે એ બધા જે અધ્યવસાન એની જે વાત કરવામાં આવી, જે પરમા એકત્વ બુદ્ધિનો અધ્યવસાય છે, તે બધો અજ્ઞાન રૂપ છે. જગતના અન્ય પદાર્થની વ્યવસ્થા હું કરી શકું છું એવી માન્યતા અજ્ઞાન રૂપ છે. પરના કાર્યો હું કરી શકું છું, હું કોઈને મારી શકું છું, જીવાડી શકું છું, ખવડાવી શકું છું, પાળી પોષી શકું છું, દાન આપી શકું છું, આ બધી માન્યતા એ અજ્ઞાન રૂપ છે. એ પરદ્રવ્યનું કાંઈ કરી શકતો જ નથી, આ મૂળ વાત છે. તેથી કહે છે તે અધ્યવસાનને પોતાનું પરમાર્થે સ્વરૂપ ન માનવું, એટલે કે વાસ્તવિક સ્વરૂપ પોતાનું એ નથી, પોતે એવો દયાદાન કરવા વાળો પણ નથી, પોતે બીજાને જીવાડવા વાળો પણ નથી કે પોતે બીજાના કાર્યો કરવા વાળો પણ નથી, પરમાર્થે એવું એનું સ્વરૂપ નથી, વાસ્તવિક સ્વરૂપ એવું નથી. તો વાસ્તવિક સ્વરૂપ કેવું છે? તો કે હું તો જ્ઞાન સ્વરૂપ છું અને પરવસ્તુ જ્ઞેય છે, એવું વસ્તુનું સ્વરૂપ છે. પણ હું પરનું કરું કે પરથી મારામાં કાંઈ થાય કે એ વાત છે જ નહીં. પરમાર્થે એવું સ્વરૂપ નથી, વસ્તુનું યથાર્થ સ્વરૂપ છે, એને સમજવું જોઈએ. આગળ પણ કહે છે કે તે અધ્યવસાનથી જ આત્મા પોતાને અનેક અવસ્થારૂપ કરે છે, અર્થાંત તેમનામાં પોતાપણું માની પ્રવર્તે છે. પરદ્રવ્યની ક્રિયા જે થાય છે તે તો એના પોતાના કારણે થાય છે, એ સતત એનાથી જ થઈ રહી છે, એ એના દ્રવ્યથી થઈ રહી છે. ત્યાં હું કરું છું એવા અધ્યવસાનથી આત્મા પોતાને અનેક અવસ્થારૂપ કરે છે. કેમ કે પરદ્રવ્યની ક્રિયા તો થયા જ કરે છે, જગતમાં કેટલા દ્રવ્યો અને બધાની ક્રિયાઓ થયા કરે છે, એ બધાની ક્રિયાઓમાં આને કરવાપણાનો ભાવ પડ્યો છે. એમાં એકત્વ છે, મમત્વ છે, એને જુદી રીતે માનવાનો ભાવ મિથ્યાત્વ છે, એ બધું પડ્યું છે, એટલે એ અનેક પ્રકારે પોતાની અવસ્થા કરે છે. લખે છે કે ત્યાં આ હું કરું છું એવા અધ્યવસાનથી આત્મા પોતાને અનેક અવસ્થારૂપ કરે છે, અર્થાંત પોતાને પરરૂપ માનીને પ્રવર્તે છે, અને તેનું ફળ ચતુર્ગતિ રૂપ સંસાર છે. તો આ રીતે અહીંયા આ બે ગાથાઓ પૂરી થાય છે. ગાથા 268 અને 269 આપણે અહીંયા પૂરી કરીએ છીએ. હવે સુખદામ બોલીએ.
સુખદામ અનંત સુસંત ચલી દિન રાત